एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रे एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, આજે આપણે એક એવી દુનિયામાં સફર કરવાના છીએ જ્યાં એમ કહીએ કે સંસ્કૃતિનો જે ઉપરનો દેખાવ છે એ ઉતરી જાય છે અને અંદરનો અસલી આદિમ જુસ્સો જાગી ઉઠે છે. આપણે વાત કરી રહ્યા છીએ જેક લંડનની ખૂબ જ જાણીતી કૃતિ ધ કોલ ઓફ ધ વાઇલ્ડ વિશે.
હા, બિલકુલ. આમ તો જુઓ તો એક કૂતરાની વાર્તા છે, પણ ખરેખર તો એનાથી ઘણી ઊંડી અસ્તિત્વની, સંઘર્ષની અને કદાચ સ્વતંત્રતાની પણ કથા છે.
સાચી વાત. અને જેના લેખક છે જેક લંડન, એમનું પોતાનું જીવન પણ કંઈ ઓછું રોમાંચક નહોતું, ખરું ને?
અરે બિલકુલ નહીં. 1876માં જન્મ્યા, ગરીબી જોઈ, ફેક્ટરીમાં કામ કર્યું, પછી તો દરિયાઈ સાહસો કર્યા, ઓઈસ્ટર પાયરેટ બન્યા, સીલનો શિકાર કર્યો અને પેલો કુખ્યાત ક્લોન્ડાઇક ગોલ્ડ રશ, એનો અનુભવ તો એમના લેખનનો પાયો બન્યો.
આ બધા અનુભવો પછી એમના લખાણમાં ઉતરે નહીં તો જ નવાઈ.
ચોક્કસ. અને પાછા મોટા ભાગે સ્વશિક્ષિત હતા, પણ વાંચન ખૂબ. ડાર્વિન, માર્ક્સ, નીચે જેવા વિચારકોનો ઊંડો પ્રભાવ હતો એમના પર.
અને એ પ્રભાવ એમના અમેરિકન નેચરલિઝમ વાળા લેખમાં દેખાય છે. તેઓ એવું માનતા કે આપણે, એટલે કે મનુષ્યો અને પ્રાણીઓ, આપણા વારસા, આપણા પર્યાવરણ અને આપણી અંદરની વૃત્તિઓથી દોરવાઈએ છીએ.
હા, અને પ્રકૃતિ કોઈ દયાળુ માતા નથી, પણ એક કઠોર યુદ્ધભૂમિ છે જ્યાં પેલું સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ ચાલે છે. જે સૌથી સક્ષમ એ જ ટકે.
બરાબર. અને ધ કોલ ઓફ ધ વાઇલ્ડ, જે 1903માં આવી અને તરત જ સફળ થઈ, એ આ જ વિચારને કેન્દ્રમાં રાખે છે.
હા, ભલે વાર્તા બક નામના કૂતરાની છે, પણ લંડન એના દ્વારા સંસ્કૃતિ અને આદિમતા, કે પછી પાલન પોષણ અને પ્રકૃતિ, પ્રેમ અને વફાદારી જેવા મુદ્દાઓને સ્પર્શે છે.
એટલે આ માત્ર એક એડવેન્ચર સ્ટોરી નથી, પણ ઊંડાણવાળી વાત છે. એક પાત્રના વિકાસની કથા, ભલે પાત્ર કૂતરો હોય.
હા, એક રીતે એને બિલ્ડિંગ્સ રોમાન કહી શકાય, પણ કૂતરા માટે.
તો ચાલો આ કથામાં જરા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ શાંતિથી, નહીં?
હા, શરૂઆત તો જુઓ કેટલી રમણીય છે. કેલિફોર્નિયાની સાન્ટા ક્લેરા વેલી, સૂર્યપ્રકાશ, સમૃદ્ધિ, અને ત્યાં જ જજ મિલરની મોટી એસ્ટેટ,
અને ત્યાં રહે છે આપણો નાયક બક.
હા, બક, 4 વર્ષનો ભવ્ય, સેન્ટ બર્નાર્ડ અને સ્કોચ શેફર્ડનું મિશ્રણ, જાણે એસ્ટેટનો રાજા જ ન હોય. ગર્વથી ફરે, આરામદાયક જીવન. એને ખબર જ નથી કે દુનિયા આનાથી કેટલી અલગ હોઈ શકે છે.
પણ એ શાંતિ લાંબી ટકતી નથી, કારણ કે એ સમય હતો 1890નો દાયકો, પેલો ક્લોન્ડાઇક ગોલ્ડ રશ.
બરાબર. ઉત્તરમાં યુકોનમાં સોનું મળ્યું અને હજારો લોકો ત્યાં જવા લાગ્યા, અને એ બર્ફીલા પ્રદેશમાં મુસાફરી માટે, સ્લેજ ખેંચવા માટે જરૂર પડી મજબૂત કૂતરાઓની,
અને બકની કિંમત વધી ગઈ.
હા, અને અહીંથી બકની જિંદગી આખી પલટાઈ જાય છે. એસ્ટેટનો જ એક માળી મેન્યુઅલ પૈસાની લાલચમાં આવીને બકનું અપહરણ કરે છે.
અરે રે.
અને એને વેચી દે છે. અચાનક જ પેલું રાજા જેવું જીવન ગયું અને એને એક અજાણી ક્રૂર દુનિયામાં ફેંકી દેવામાં આવે છે.
એની પહેલી મુસાફરી જ કેવી ભયાનક હશે, પેલી લાકડાની પેટીમાં.
હા, ભૂખ, તરસ, ડર અને અંધારું, અહીંથી જ એની સંસ્કારી ઓળખ છીનવાની શરૂઆત થાય છે.
આ જ નેચરલિઝમ છે. સંજોગો કેવા જોરાવર હોય છે, અને સંસ્કૃતિનું પડ કેટલું જલ્દી ઉતરી જાય છે.
સિએટલમાં પહોંચે છે ત્યારે તેનો સામનો થાય છે લાલ સ્વેટરવાળા માણસ સાથે, એક ક્રૂર ડોગ બ્રેકર. એ બકને ડંડા વડે મારે છે, ત્યાં સુધી મારે છે જ્યાં સુધી બક સમજી ના જાય કે હથિયારવાળો માણસ માલિક છે, એનું કયું કરવું જ પડે.
આ એનો પહેલો પાઠ, ક્લબનો કાયદો.
હા, લંડન લખે છે કે તે માર ખાધો હતો, તે જાણતો હતો, પણ તે તૂટ્યો ન હતો. એની અંદરની સ્પિરિટ હજુ મરી નથી.
આ વાક્ય બહુ મહત્વનું છે. એની આખી સફર આના પર જ ચાલે છે. એ શીખતો રહે છે, બદલાતો રહે છે, પણ અંદરથી તૂટતો નથી.
પછી એને ઉત્તર તરફ મોકલાય છે, ડાયા બીચ, બરફ અને ઠંડી, અને ત્યાં એ પહેલીવાર સ્લેજ ડોગ્સની ખરી દુનિયા જુએ છે, જે ખૂબ જ ક્રૂર છે.
અને ત્યાં પેલી કર્લીવાળી ઘટના બને છે, નહીં?
હા, કર્લી, એક મૈત્રીપૂર્ણ ન્યૂફાઉન્ડલેન્ડ કૂતરી જે બકની સાથે જ આવી હતી, એને બીજા હસ્કી કૂતરાઓનું ટોળું ઘેરી વળીને ફાડી ખાય છે. કોઈ મદદ નથી કરતું.
ભયાનક.
બક આઘાત સાથે બીજો પાઠ શીખે છે, ફેંગનો કાયદો, એટલે કે દાંતનો, નોરનો કાયદો. અહીં કોઈ નિયમ નથી, દયા નથી, બસ ટકી રહેવા માટે લડવાનું છે.
એટલે પહેલા ક્લબ માણસની તાકાત અને પછી ફેંક પ્રકૃતિની, બીજા પ્રાણીઓની નિર્દય હરીફાઈ. બકને સમજાય છે કે હવે પેલું સંસ્કારી જીવન ભૂલી જવું પડશે.
હા, અહીં ટકવું હશે તો આ જ કાયદા અપનાવવા પડશે. પછી તેને પેરોલ્ટ અને ફ્રેન્સકોઇસ નામના બે ફ્રેન્ચ કેનેડિયન સરકારી સંદેશવાહકો ખરીદી લે છે
અને તે સ્લેજ ટીમનો ભાગ બને છે.
બરાબર. શરૂઆતમાં અઘરું પડે છે, પણ તે બીજા અનુભવી કૂતરાઓ જેમ કે ડેવ અને સોલ લેક્સ એમની પાસેથી શીખે છે. બરફમાં ખાડો ખોદીને કેવી રીતે સૂવું, ખોરાક કેવી રીતે બચાવવો,
અને જરૂર પડે તો ચોરવો પણ.
હા, એની નૈતિકતા બદલાઈ રહી છે. ટકી રહેવા માટે જે જરૂરી છે એ બધું તે શીખી રહ્યો છે. એની વૃત્તિઓ જાગી રહી છે.
અને આ જ ટીમમાં એનો સામનો સ્પિટ્સ સાથે થાય છે, એના મુખ્ય હરીફ.
હા, સ્પિટ્સ એક મોટો સફેદ હસ્કી, ટીમનો લીડર, અનુભવી પણ અત્યંત ક્રૂર અને દગાબાજ. તે ભયથી રાજ કરે છે
અને તે બકને શરૂઆતથી જ ખતરો માને છે.
હા, કારણ કે બક અલગ છે. સ્પિટ્સ એને હેરાન કરે છે, એની સાથે લડાઈ કરવા ઉશ્કેરે છે. તેમની વચ્ચે પ્રભુત્વ માટેનો સંઘર્ષ શરૂ થાય છે.
આ સંઘર્ષ બહુ મહત્વનો બની જાય છે. ખાલી બે કૂતરાની લડાઈ નથી આ.
ના, બિલકુલ નહીં. આ તો જંગલના કાયદા પર કોણ રાજ કરશે એની લડાઈ છે. એક તરફ સ્પિટ્સની ક્રૂરતા અને અનુભવ, બીજી તરફ બકની બુદ્ધિ અને અનુકૂલન સાધવાની ક્ષમતા.
ટ્રેલ પરનું જીવન કેવું હશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
અત્યંત કઠોર. ભૂખ, ઠંડી, કલાકો સુધી સ્લેજ ખેંચવાનો થાક. પણ આ બધું જ બકને શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે.
અને પેલો પ્રબળ આદિમ પશુ એનામાં જાગૃત થાય છે.
હા, એ વધુને વધુ પોતાની વૃત્તિઓ પર આધાર રાખતો થાય છે. સ્પિટ્સ સાથેનો સંઘર્ષ પણ વધતો જાય છે. એકવાર ભૂખ્યા જંગલી હસ્કીઓનું ટોળું કેમ્પ પર હુમલો કરે છે ત્યારે પણ તેમની વચ્ચે તણાવ વધે છે.
અને પછી આવે છે પેલી અંતિમ લડાઈ.
હા, એક સસલાનો પીછો કરતી વખતે બંને અલગ પડી જાય છે અને ત્યાં તેમની વચ્ચે જીવન મરણનું યુદ્ધ થાય છે. સ્પિટ્સ વધુ અનુભવી અને કદાચ શારીરિક રીતે વધુ લડાયક છે.
પણ બક પાસે કંઈક અલગ છે.
હા, બક પોતાની કલ્પના શક્તિ વાપરે છે. એ કંઈક એવું કરે છે જે સ્પિટ્સે ધાર્યું ન હોય. એ સ્પિટ્સના પગ તોડી નાખે છે અને પછી એને હરાવીને મારી નાખે છે.
વાહ, આ એક ટર્નિંગ પોઈન્ટ છે. બક ખાલી ટકી રહેવાનું નથી શીખ્યું, તેણે પ્રભુત્વ મેળવ્યો છે. તેણે સાબિત કર્યું કે તે વધુ સક્ષમ છે.
બરાબર. અને હવે તે પોતે જ લીડ ડોગ બનવા માગે છે. શરૂઆતમાં ફ્રેન્કોઇસ બીજા કૂતરાને આગળ મૂકે છે, પણ બક માનતો નથી. આખરે તેને જ લીડ ડોગ બનાવવો પડે છે.
અને તેના નેતૃત્વ હેઠળ ટીમ કેવું કામ કરે છે?
ખૂબ સારું. જાણે ટીમમાં નવો જુસ્સો આવ્યો હોય તેવું. રેકોર્ડ સમયમાં મુસાફરી પૂરી કરે છે. બક એક કુદરતી નેતા સાબિત થાય છે.
પણ આ સફળતા પછી પણ એમની મુશ્કેલીઓ ઓછી નથી થતી.
ના, ટીમને ફરી વેચવામાં આવે છે. આ વખતે એક સ્કોચ હાફ બ્રીડ મેલ કેરિયરને. કામનો બોજ ઓછો થવાને બદલે વધી જાય છે. લાંબી થકવી દેનારી મુસાફરીઓ.
અને આ સતત પરિશ્રમની અસર હવે બકના મન પર પણ દેખાવા માંડે છે, નહીં? પેલા વિચિત્ર દ્રશ્યો.
હા, આ બહુ રસપ્રદ વાત છે. જ્યારે તે થાકીને આગ પાસે બેઠો હોય ત્યારે તેને સપના જેવા દ્રશ્યો દેખાય છે. જાણે તે પોતે નથી પણ કોઈ બીજો જ છે.
પેલો વાળવાળો માણસ.
હા, એક આદિમાનવ જેવો માણસ. ગુફામાં રહેતો, આસપાસ જંગલી પ્રાણીઓ. બકને લાગે છે કે જાણે તે એ માણસનો સાથી છે. આ તેના જંગલી પૂર્વજોની સ્મૃતિઓ છે જે જાગી રહી છે.
એટલે કે એટાવિઝમ, પૂર્વજોની વૃત્તિઓનું પાછું આવવું. લંડન કહેવા માંગે છે કે આ બધું એના લોહીમાં જ છે.
હા, જાણે તે કંઈક નવું નથી શીખી રહ્યો પણ જે ભૂલી ગયો હતો તે યાદ કરી રહ્યો છે. તે જંગલી બનવાનું યાદ કરી રહ્યો છે.
પણ તેની ખરી કસોટી તો હજુ બાકી હતી.
હા,
થાકીને લગભગ મરવા જેવી થયેલી ટીમને ફરી વેચવામાં આવે છે. અને આ વખતના માલિકો, સૌથી ખરાગ હેલ, તેની બહેન મર્સિડીઝ અને તેનો પતિ ચાર્લ્સ,
જેમને યુકોન વિશે, કૂતરાઓ વિશે કશું જ જ્ઞાન નથી.
બિલકુલ. તેઓ દક્ષિણથી સોનાની લાલચે આવેલા છે. અહંકારી, મૂર્ખ, આળસુ અને કૂતરાઓ પ્રત્યે બેહદ ક્રૂર.
તેઓ સ્લેજ પર વધારે પડતો સામાન ભરે છે, કૂતરાઓને પૂરતું ખાવાનું નથી આપતા.
હા, અને મર્સિડીઝ તો પોતે પણ સ્લેજ પર બેસી જાય છે. કૂતરાઓ એક પછી એક થાક અને ભૂખમરાથી મરવા લાગે છે.
અહીં ફરી પેલું સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ દેખાય છે.
આ ત્રણેય આ વાતાવરણ માટે બિલકુલ ફિટ નથી. તેઓ પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા.
બરાબર.
વસંત આવતા બરફ પીગળવા માંડે છે, નદી પરનો બરફ જોખમી બની જાય છે. ત્યારે જ જ્હોન થોર્નટન નામનો એક અનુભવી માણસ તેમને મળે છે
અને તે ચેતવણી આપે છે.
હા, તે કહે છે કે આગળ જવું સલામત નથી, બરફ તૂટી જશે, પણ હેલ માનતો નથી. તે બકને, જે થાક અને ભયથી આગળ વધવાની ના પાડે છે, તેને મારવાનું શરૂ કરે છે. પણ આ વખતે બકને બચાવનાર કોઈક છે.
હા, જ્હોન થોર્નટન. તે હેલને રોકે છે, તેની ચાબુક છીનવી લે છે અને બકને બચાવે છે. તે કહે છે કે જો તે બકને ફરી મારશે તો તે તેને મારી નાખશે.
અને પેલું ત્રિપુટી,
હેલ, મર્સિડીઝ અને ચાર્લ્સ ગુસ્સામાં આગળ વધી જાય છે અને થોડે જ દૂર થોર્નટને કહ્યું હતું તેમ બરફ તૂટે છે અને તેઓ સ્લેજ અને બાકીના કૂતરાઓ સાથે નદીમાં ડૂબી જાય છે.
બક બચી ગયો તેની વૃત્તિ અને થોર્નટની મદદથી.
હા, અને અહીંથી બકના જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે, જ્હોન થોર્નટન સાથેનું.
થોર્નટન પહેલાના માલિકો કરતા સાવ અલગ છે.
એકદમ. તે બકની સંભાળ રાખે છે, તેને સાજો કરે છે અને પહેલીવાર બક સાચો ઊંડો પ્રેમ અનુભવે છે. થોર્નટન કૂતરાઓને સાધન નહીં પણ સાથી માને છે.
તેમની વચ્ચે એક અતૂટ સંબંધ બંધાય છે.
હા, બક થોર્નટન માટે કંઈ પણ કરવા તૈયાર છે. તે શાબ્દિક રીતે થોર્નટનની પૂજા કરે છે, તેના માટે જીવ આપવા પણ તૈયાર છે.
આ પ્રેમ બકને પાછો માનવ જગત સાથે જોડે છે. નહીં, એક તરફ પેલી જંગલની પુકાર છે પણ બીજી તરફ થોર્નટનનો પ્રેમ.
બરાબર. એનું એક ઉદાહરણ છે જ્યારે તે થોર્નટનને તોફાની નદીમાં ડૂબતો બચાવે છે. બીજું ઉદાહરણ પેલી શરતવાળું છે.
હા, પેલી 1000 પાઉન્ડવાળી સ્લેજ ખેંચવાની.
હા, બરફમાં થીજી ગયેલી સ્લેજ. કોઈ માની ન શકે કે કૂતરો ખેંચી શકે, પણ ફક્ત થોર્નટનના પ્રોત્સાહન અને પ્રેમના જોરે બક એ કરી બતાવે છે. તે યુકોનમાં દંતકથા બની જાય છે.
પ્રેમની તાકાત. પણ શું આ પ્રેમ પેલી પુકારને દબાવી શકે છે?
ના, કાયમ માટે નહીં. જેમ જેમ સમય જાય છે, ખાસ કરીને જ્યારે થોર્નટન અને તેના સાથીઓ સોનાની શોધમાં વધુ ઊંડા જંગલમાં જાય છે, તેમ તેમ બકની અંદરની વૃત્તિઓ વધુ જોર કરે છે.
પેલી પુકાર વધુ સ્પષ્ટ સંભળાય છે.
હા, તે જંગલમાં એકલો ભટકવા લાગે છે, લાંબા સમય સુધી શિકાર કરે છે. એક વાર તે એક જંગલી વરુને મળે છે, તેના ભાઈ જેવો. તેની સાથે દોડે છે
પણ પાછો આવે છે થોર્નટન માટે.
હા, તે હજુ પણ બે દુનિયા વચ્ચે વહેંચાયેલો છે. પ્રેમ અને વફાદારીનું બંધન તેને રોકે છે, પણ અંદરથી તે જંગલ તરફ ખેંચાઈ રહ્યો છે.
આ સંઘર્ષનો અંત કેવી રીતે આવે છે?
અંત દુઃખદ છે. એકવાર બક એક મોટા મૂઝનો શિકાર કરવા ઘણા દિવસો માટે કેમ્પથી દૂર જાય છે. આ શિકાર તેની જંગલી શક્તિ અને ધીરજની પરાકાષ્ઠા છે.
અને જ્યારે તે પાછો ફરે છે ત્યારે
તે જુએ છે કે યિહાટ્સ નામના સ્થાનિક આદિવાસીઓએ કેમ્પ પર હુમલો કર્યો છે અને તેમણે થોર્નટન અને તેના સાથીઓને મારી નાખ્યા છે.
ઓ, એટલે કે માનવ જગત સાથેનો તેનો છેલ્લો સૌથી મજબૂત નાતો પણ તૂટી ગયો.
હા, અને એ ક્ષણે બધું બદલાઈ જાય છે. બકમાં જે કંઈ સંયમ બચ્યો હતો તે તૂટી જાય છે. તે અંધ ક્રોધ અને બદલાની ભાવનાથી યિહાટ્સ પર હુમલો કરે છે
અને તે માણસોને મારે છે પહેલીવાર.
હા, ઘણાને મારી નાખે છે. લંડન લખે છે, છેલ્લો સંબંધ તૂટી ગયો હતો. માણસ અને માણસના દાવાઓ હવે તેને બાંધતા ન હતા.
આ જ બકનું અંતિમ રૂપાંતરણ છે. થોર્નટનનો મૃત્યુ એના માટે ભયાનક આઘાત છે, પણ એ જેને સંપૂર્ણપણે મુક્ત કરે છે.
બરાબર. હવે તેને રોકનારું કોઈ નથી. તે રાત્રે તે વરુઓના ટોળાની પુકાર સાંભળે છે
અને આ વખતે તે જાય છે.
હા, તે તેમની તરફ જાય છે. શરૂઆતમાં વરુઓ તેના પર હુમલો કરે છે કારણ કે તે અલગ છે, પણ બક તેમની સાથે લડે છે અને પોતાની તાકાત અને જંગલીપણું સાબિત કરે છે. આખરે ટોળું તેને સ્વીકારે છે. તે તેમનો ભાઈ બની જાય છે
અને તે જંગલનો ભાગ બની જાય છે. દંતકથાનો ઘોસ્ટ ડોગ.
હા, તે વરુઓના ટોળાનું નેતા બને છે, પણ તેનામાં કંઈક માનવીય હજુ પણ છે.
શું?
દર વર્ષે ઉનાળામાં તે એકલો એક ખીણમાં પાછો આવે છે જ્યાં થોર્નટન મર્યો હતો. ત્યાં તે થોડો સમય બેસીને શોક મનાવે છે અને પછી પાછો પોતાના જંગલી ભાઈઓ પાસે જંગલની પુકારનો જવાબ આપવા ચાલ્યો જાય છે.
શું અંત છે! એક જ સમયે વિજયી પણ અને કરુણ પણ. તેણે પોતાની સાચી પ્રકૃતિ શોધી પણ પ્રેમ ગુમાવ્યો. આ વાર્તાની થીમ્સ ખરેખર વિચારવા જેવી છે. પેલી સંસ્કૃતિ વિરુદ્ધ આદિમતાની વાત તો સ્પષ્ટ જ છે.
હા, લંડન સતત બતાવે છે કે સંસ્કૃતિનું પળ કેટલું પાતળું છે. યુકોનની કઠોર વાસ્તવિકતા સામે ટકવા માટે બકે પોતાની અંદરની પશુવૃત્તિ જગાડવી જ પડે છે.
અને આ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ સાથે સીધું જોડાયેલું છે. જે મજબૂત, બુદ્ધિશાળી અને અનુકૂલનશીલ છે એ જ ટકે છે. કર્લી, હેલ, ચાર્લ્સ, મર્સિડીઝ એ બધા નિષ્ફળ જાય છે. બક જીતે છે કારણ કે તે બદલાય છે.
અને પ્રકૃતિ ઉદાસીન છે. તેને કોઈની પડી નથી. એ નૈતિકતાથી પર છે.
પેલી પૂર્વજ સ્મૃતિ, એટાવિઝમ, પણ મહત્વનું છે. જાણે બક નવું નથી શીખતો પણ જૂનું યાદ કરે છે.
હા, એના લોહીમાં જ રહેલી યાદો જાગે છે. એનું રૂપાંતરણ જાણે એની સાચી પ્રકૃતિ તરફ પાછા ફરવું છે.
અને માલિકીનો સ્વભાવ. જુદા જુદા માણસો જુદી જુદી રીતે માલિકી બતાવે છે. બળથી, વ્યવહારથી, ક્રૂરતાથી અને છેલ્લે પ્રેમથી.
હા, પણ અંતે યુકોનમાં પ્રેમ સિવાયના બધા સંબંધો ટકી રહેવાની જરૂરિયાત અને શક્તિ પર જ આધારિત હોય એવું લાગે છે.
છતાં પ્રેમ અને વફાદારીનું મહત્વ લંડન નકારતા નથી. બક અને થોર્નટનનો સંબંધ એનું ઉદાહરણ છે.
એ પ્રેમ જ બકને માનવ જગત સાથે જોડી રાખતો છેલ્લો દોરો હતો. એ તૂટ્યા પછી જ તેનું સંપૂર્ણ રૂપાંતરણ શક્ય બન્યું, જે દુઃખદ પણ છે.
લંડનને લખવાની શૈલી પણ કમાલની છે. પેલો ત્રીજો પુરુષ મર્યાદિત સર્વજ્ઞનો ઉપયોગ. આપણે બધું બકની નજરે, એના મનથી અનુભવીએ છીએ.
હા, એટલે જ આપણે બક સાથે આટલું જોડાઈ શકીએ છીએ. એના ડર, એની પીડા, એનો ગુસ્સો, એનો પ્રેમ બધું આપણને અનુભવાય છે.
અને પ્રતીકો. પુકાર પોતે જ એક મોટું પ્રતીક છે. વૃત્તિ, વારસો, પ્રકૃતિનું ખેંચાણ.
ક્લબ અને ફેંગ, નવી દુનિયાના બે મૂળભૂત કાયદા. થોર્નટનની આગની જગ્યા પ્રેમ અને સંસ્કૃતિનું છેલ્લું આકર્ષણ. અને પેલું સોનું, માનવ લોભનું પ્રતીક.
ક્લોન્ડાઇકનું વર્ણન પણ. પેલું સફેદ મૌન, ઓરોરા બોરેલિસનું ભૂતિયા નૃત્ય. પર્યાવરણ પોતે જ એક પાત્ર બની જાય છે.
કેટલાક લોકો આને માનવીય સ્થિતિનું રૂપક પણ માને છે. આધુનિક સમાજના દબાણમાંથી મુક્ત થઈને સાચા સ્વને શોધવાની કથા.
અને પેલા અમુક વાક્યો જે યાદ રહી જાય. તે માર ખાધો હતો પણ તે તૂટ્યો ન હતો.
હા, અને તેને અચાનક સંસ્કૃતિના હૃદયમાંથી ખેંચી લેવામાં આવ્યો હતો અને આદિમ વસ્તુઓના હૃદયમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બે દુનિયા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
થોર્નટન માટે મોથરિંગ સાચો જુસ્સાદાર પ્રેમ તેના માટે પ્રથમ વખત હતો.
અને અંતે છેલ્લો સંબંધ તૂટી ગયો હતો, જે તેની સંપૂર્ણ મુક્તિ દર્શાવે છે.
આ વાર્તા વાંચીને કે સાંભળીને મન પર શું અસર થાય? એક તરફ રોમાંચ છે, પણ બીજી તરફ ક્રૂરતાનું સત્ય પણ છે.
હા, બક માટે સહાનુભૂતિ જાગે, થોર્નટન માટે આદર, પણ ક્યાંક એક ખાલીપો પણ લાગે.
અને વિચાર આવે કે પ્રકૃતિ સામે આપણે કેટલા નાના છીએ અને આપણી પોતાની અંદર પણ શું આવું જ કંઈક છુપાયેલું છે. પેલું જંગલીપણું.
ખરેખર 100 વર્ષ પછી પણ આ વાર્તા એટલી જ લાગુ પડે છે. કદાચ એ યાદ અપાવે છે કે આપણી અંદર એક પ્રાકૃતિક સ્વ છે, જેને આપણે આધુનિક જીવનમાં દબાવી દઈએ છીએ.
અને કદાચ સાચી સ્વતંત્રતા એ જ છે કે સમાજના બંધનો તોડીને પોતાના અંદરના અવાજ, પેલી પુકારને સાંભળવી અને અનુસરવી, ભલે રસ્તો અઘરો હોય.
હા, પોતાના સાચા સ્વને શોધવાની સફર.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.